એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગ્રંથ વિશે વાત કરવાના છીએ જે દુનિયાના અબજો લોકોના જીવનનું કેન્દ્ર છે, કુરાન.
હા, પણ આપણી ચર્ચાનો હેતુ તેને શ્રદ્ધા કે વિવાદની નજરથી જોવાનો નથી.
બિલકુલ, આપણે તેને એક અલગ દ્રષ્ટિકોણથી, એક શૈક્ષણિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતનો આધાર છે માઇકલ કુકનું પુસ્તક ધ કુરાન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આજની દુનિયામાં મને લાગે છે કે આ સમજણ ખૂબ જ જરૂરી છે. કુરાન માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પણ એક એવી શક્તિ છે જે ઇતિહાસ, રાજકારણ અને સંસ્કૃતિને પણ આકાર આપે છે.
સાચી વાત છે, તેને સમજ્યા વિના વિશ્વના એક મોટા હિસ્સાને સમજવો લગભગ અશક્ય છે.
બરાબર. અને આ પુસ્તકની ખાસિયત એ છે કે તે કોઈ પક્ષ લીધા વિના એકદમ તટસ્થ રીતે આપણને એ સમજણ તરફ લઈ જાય છે.
ઇસ્લામિક ઇતિહાસના મોટા વિદ્વાન ગણાય છે. મને એ વાત બહુ રસપ્રદ લાગી કે આ પુસ્તક કોઈ ધર્મગુરુએ નહીં પણ એક ઇતિહાસકારે લખ્યું છે.
હા, અને એનાથી ખૂબ મોટો ફરક પડે છે.
શું ફરક પડે છે?
જો એક ઇતિહાસકાર તરીકે કુકનો હેતુ એ સાબિત કરવાનો નથી કે કુરાન સાચું છે કે ખોટું. એમનો હેતુ તો એ સમજવાનો છે કે આ ગ્રંથ ક્યાંથી આવ્યો, કયા સંજોગોમાં બન્યો અને તેની દુનિયા પર શું અસર થઈ. તેમની પાસે અરબી ભાષાનું ઊંડું જ્ઞાન છે અને ઇસ્લામ પહેલાના અરબસ્થાનની પરિસ્થિતિથી પણ તેઓ પૂરેપૂરા વાકેફ છે. આથી તેઓ ધાર્મિક સંવેદનશીલતા પણ જાળવી શકે છે અને સાથે સાથે એકદમ સ્પષ્ટ અને શૈક્ષણિક વિશ્લેષણ પણ કરી શકે છે.
મતલબ કે તેઓ એક ડિટેક્ટિવની જેમ કામ કરે છે, બધા પુરાવા અને સંદર્ભોને જોડીને એક ચિત્ર રજૂ કરે છે.
બરાબર એ જ. તેઓ આપણને કહે છે, ચાલો આપણે 7મી સદીના અરબસ્થાનમાં જઈએ અને જોઈએ કે આ બધું કેવી રીતે બન્યું. આ અભિગમ જ આ પુસ્તકને ખરેખર ખાસ બનાવે છે.
તો પછી આ પુસ્તક આપણને કઈ સફર પર લઈ જાય છે? ધારો કે કોઈએ કુરાન વિશે ક્યારેય કંઈ વાંચ્યું જ નથી, તો આ પુસ્તક ક્યાંથી શરૂઆત કરાવે છે?
પુસ્તક છે ને, એ ખૂબ જ રસપ્રદ રીતે આગળ વધે છે. બહારથી અંદરની તરફ.
બહારથી અંદરની તરફ, એ જરા સમજાવશો?
ચોક્કસ. મતલબ કે તે સીધું કુરાનની આયતો પર નથી કૂદી પડતું. એની શરૂઆત 7મી સદીના મક્કાથી થાય છે.
ઓકે.
એ સમયનું રાજકીય, સામાજિક, ધાર્મિક વાતાવરણ કેવું હતું, લોકો શું માનતા હતા, એ બધું એ કુરાનનો બાહ્ય સંદર્ભ થયો. પછી પુસ્તક પૈગંબર મોહમ્મદના જીવન અને તેમના મિશન પર આવે છે. અને છેલ્લે, એકદમ છેલ્લે, તે કુરાનના મૂળ પાઠની અંદર ઊંડા ઉતરે છે.
એટલે કે એનું બંધારણ કેવું છે, ભાષા કેવી છે, મુખ્ય સંદેશાઓ શું છે, એ બધું.
બિલકુલ. ટૂંકમાં તે કુરાનને એક ઐતિહાસિક ઘટના તરીકે રજૂ કરે છે. એક એવી ઘટના જેને દુનિયા બદલી નાખી.
સરસ. તો ચાલો આપણે પણ એ જ સફર શરૂ કરીએ. 7મી સદીનું મક્કા. આપણી કલ્પનામાં શું આવવું જોઈએ? રણ, ઊંટ, વેપારીઓ.
હા, એ બધું તો હતું જ. પણ સૌથી મહત્વની વાત એ છે કે મક્કા એક બહુદેવવાદી સમાજનું કેન્દ્ર હતું.
બહુદેવવાદી?
હા, ત્યાં કાબા હતું જે આજે ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે. પણ એ સમયે તેની આસપાસ અલગ અલગ કબીલાઓના લગભગ 360 જેટલા દેવી દેવતાઓની મૂર્તિઓ હતી. સમાજ કોઈ એક રાજા કે કાયદાથી નહીં, પણ કબીલા પ્રત્યેની વફાદારીથી ચાલતો હતો. મારો કબીલો, એ જ સૌથી મોટી ઓળખ.
અને આવા માહોલમાં કુરાનનો સંદેશ આવે છે કે ઈશ્વર માત્ર એક જ છે. આ તો એમના આખા સમાજના પાયા પર જ હુમલો થયો ગણાય.
બિલકુલ. આ કોઈ નાની સુની વાત નહોતી, એ એક ક્રાંતિકારી વિચાર હતો. એનો અર્થ એ હતો કે બધા કબીલાઓ, બધા દેવતાઓ ખોટા છે અને માત્ર એક જ શક્તિ સર્વોપરી છે.
આ તો ત્યાંના સામાજિક અને આર્થિક માળખા માટે પણ સીધો પડકાર હશે.
ચોક્કસ. અને અહીં જ પૈગંબર મોહમ્મદના મિશનની શરૂઆત થાય છે.
અને આ સંદેશાઓ લગભગ 23 વર્ષ સુધી અલગ અલગ સમયે મળ્યા. તો પછી તે એક પુસ્તક કઈ રીતે બન્યું? આ પ્રક્રિયા પણ બહુ રસપ્રદ હશે ને?
અત્યંત રસપ્રદ. જુઓ, પરંપરાગત માન્યતા મુજબ પૈગંબર લખી વાંચી શકતા ન હતા. એટલે જ્યારે પણ તેમને કોઈ દૈવી સંદેશ મળતો ત્યારે તેમના અનુયાયીઓ તેને યાદ રાખી લેતા, કંઠસ્થ કરી લેતા.
ઓકે.
અને કેટલાક લોકો તેને તાડના પાન, પથ્થરો કે ઊંટના ખભાના હાડકા જેવી વસ્તુઓ પર લખી પણ લેતા હતા.
એક મિનિટ, ઊંટના હાડકા પર? આ તો ગજબ કહેવાય. મતલબ કે એ સમયે કોઈ વ્યવસ્થિત કાગળ જેવી લેખન સામગ્રી નહોતી?
બરાબર, જે મળ્યું તેના પર લખી લેતા. પણ ખરી સમસ્યા પૈગંબરના મૃત્યુ પછી શરૂ થઈ.
કેવી સમસ્યા?
યુદ્ધોમાં કુરાનને કંઠસ્થ કરનારા ઘણા લોકો મૃત્યુ પામ્યા. ત્યારે એવો ડર પેદા થયો કે ક્યાંક આ દેવી સંદેશ હંમેશા માટે ખોવાઈ ન જાય.
આ તો ગંભીર વાત કહેવાય.
હા, આથી ત્રીજા ખલીફા ઉસ્માનના સમયમાં આ બધા છૂટાછવાયા લખાણોને ભેગા કરીને અને જેમને યાદ હતું તેમની પાસેથી સાંભળીને એક પ્રમાણિત ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો. આ જ ગ્રંથને ઉસ્માનિક કોડેક્સ કહેવાય છે.
અને આજે આપણે જે કુરાન જોઈએ છે તે એના પર જ આધારિત છે?
બિલકુલ.
મને એક વાત નથી સમજાતી. સામાન્ય રીતે કોઈ પણ પુસ્તક શરૂઆતથી અંત સુધી એક ક્રમમાં હોય છે, પણ મેં સાંભળ્યું છે કે કુરાનનું બંધારણ સાવ અલગ છે. તે કાળક્રમ મુજબ નથી. આ વાત થોડી વિચિત્ર નથી લાગતી?
હા, અને આ મૂંઝવણ યોગ્ય છે. મોટાભાગના વાચકોને પહેલીવાર આ જ અનુભવ થાય છે. કુરાનમાં 114 પ્રકરણો છે જેને સૂરા કહેવાય છે.
હા, સૂરા.
પણ તે કયો સંદેશ ક્યારે મળ્યો એ ક્રમમાં નથી ગોઠવાયેલા. તેના બદલે તે લગભગ લંબાઈના ઉતરતા ક્રમમાં છે.
એટલે સૌથી લાંબી સૂરાઓ શરૂઆતમાં અને સૌથી ટૂંકી અંતમાં.
બરાબર. આ બંધારણ પાછળ એવી માન્યતા છે કે આ ક્રમ ખુદ ઈશ્વર દ્વારા નિર્ધારિત છે. તેનો હેતુ ઐતિહાસિક વાર્તા કહેવાનો નથી, પણ દૈવી સંદેશને અસરકારક રીતે પહોંચાડવાનો છે.
વિદ્વાનો આ સૂરાઓને બે ભાગમાં પણ વહેંચે છે ને, મક્કન અને મદીનન. એ શું છે?
આ ભેદ કુરાનને સમજવા માટે ખૂબ જ મહત્વનો છે. મક્કન સૂરાઓ એ છે જે પૈગંબરને મક્કામાં મળી હતી, તેમના મિશનના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં.
ઓકે.
આ સૂરાઓ ટૂંકી છે, કાવ્યાત્મક છે અને જોશીલી છે. તેમાં મુખ્યત્વે ઈશ્વરની એકતા, ન્યાયનો દિવસ અને મૂર્તિપૂજાના વિરોધ જેવી વાતો છે.
અને મદીનન?
મદીનન સૂરાઓ પૈગંબરના મદીનામાં સ્થળાંતર પછી મળી. હવે જુઓ, મદીનામાં તેઓ માત્ર ધર્મગુરુ નહોતા, પણ એક નવા સમાજના નેતા અને શાસક પણ હતા.
બરાબર.
હા, આથી આ સૂરાઓ લાંબી છે અને તેમાં કાયદા, લગ્ન, વારસો, યુદ્ધના નિયમો અને સમાજ કેવી રીતે ચલાવો તેની વિગતવાર વાતો છે.
આને આ રીતે પણ સમજી શકાય કે મક્કન સૂરા એક ક્રાંતિકારીના મેનિફેસ્ટો જેવી છે, ટૂંકી, જોશીલી અને સીધા મુદ્દાની.
હા.
જ્યારે મદીનન સૂરા એક નવા રાષ્ટ્રના બંધારણ જેવી છે, લાંબી, વિગતવાર અને વ્યવહારુ.
ખૂબ સરસ સરખામણી કરી. બરાબર, આ જ તફાવત છે. અને આ બંનેને સાથે રાખીને જ કુરાનનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય છે.
ઠીક છે, તો આપણે જોયું કે કુરાન કેવી રીતે સંકલિત થયું અને તેનું બંધારણ કેવું છે. પણ આ બધાની અંદર તેનો આત્મા શું છે? જો કોઈ પૂછે કે આટલા મોટા ગ્રંથનો એક લીટીમાં સાર શું, તો જવાબ શું હોઈ શકે?
એક જ શબ્દમાં જવાબ છે, તૌહીદ.
તૌહીદ
એટલે કે ઈશ્વરની સંપૂર્ણ અને નિરપેક્ષ એકતા.
કુરાન મુજબ સૌથી મોટું પાપ શિર્ક છે.
શિર્ક એટલે?
એટલે કે ઈશ્વર સાથે કોઈને પણ ભાગીદાર માનવું. આ તેનો પાયાનો પથ્થર છે.
આ વાત રસપ્રદ છે, કારણ કે કુરાન પોતાને કોઈ નવા ધર્મ તરીકે રજૂ નથી કરતું, ખરું ને? બિલકુલ નહીં. ઉલટાનું, તે પોતાને અગાઉના પૈગંબરો જેમ કે આદમ, નૂહ, અબ્રાહમ, મૂસા અને ઈસુ દ્વારા લાવવામાં આવેલા સંદેશાની જ અંતિમ અને શુદ્ધ કડી તરીકે રજૂ કરે છે.
એટલે એમાં બાઇબલના પાત્રોનો પણ ઉલ્લેખ છે.
હા, ઘણી બધી કથાઓ અને પાત્રોનો ઉલ્લેખ છે, પણ હંમેશા પોતાના ધર્મશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી. જેમ કે તે ઈસુને ઈશ્વરના એક મહાન પૈગંબર માને છે, પણ ઈશ્વરના પુત્ર હોવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
અને આ જીવન અને મૃત્યુ પછીના જીવન વિશે કુરાનનો શું દ્રષ્ટિકોણ છે?
કુરાન મુજબ આ દુનિયા એક પરીક્ષા છે. દરેક વ્યક્તિ પોતાના કર્મો માટે જવાબદાર છે. તેમાં કયામત એટલે કે ન્યાયના દિવસનું વિગતવાર વર્ણન છે. તે દિવસે દરેકના સારા ખરાબ કર્મોનું વજન થશે અને તેના આધારે સ્વર્ગ, જન્નત અથવા નરક, જહન્નમ મળશે. આ વર્ણનોનો મુખ્ય હેતુ લોકોને નૈતિક રીતે જવાબદાર જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે.
એનો અર્થ એ કે કુરાન માત્ર વાંચવાનો ગ્રંથ નથી, પણ
જીવન જીવવાની રીત પણ બતાવે છે.
ચોક્કસ. તે મુસ્લિમોની દૈનિક 5 વખતની નમાઝનો ભાગ છે. તે ઇસ્લામિક કાયદા એટલે કે શરિયાનો મુખ્ય સ્ત્રોત છે.
અને કળા પર પણ તેની અસર થઈ છે, નહીં?
ખૂબ જ. સદીઓથી તેણે ઇસ્લામિક કળા, ખાસ કરીને સુલેખન એટલે કે કેલિગ્રાફીને પ્રેરણા આપી છે, કારણ કે ઈશ્વરના શબ્દોને સુંદર રીતે લખવું એ ભક્તિનું કાર્ય મનાય છે.
સાચી વાત છે.
અને આજે પણ શાંતિની વાત કરતા સૂફીઓથી લઈને રાજકીય સુધારાવાદીઓ સુધી દરેક પોતાના વિચારોને સાબિત કરવા માટે કુરાનનો જ સંદર્ભ આપે છે.
તો જો આપણે આ બધી વાતચીતને ભેગી કરીએ તો મુખ્ય મુદ્દાઓ ક્યાં તારવી શકાય? પહેલો તો તમે કહ્યું તૌહીદ, કટ્ટર એકેશ્વરવાદ.
હા, એ પાયો છે.
પછી બીજું પૈગંબરોની શૃંખલા, એટલે કે ઇસ્લામ પોતાને કોઈ નવો ધર્મ નહીં પણ અબ્રાહમની પરંપરાનું જ પુનર્સ્થાપન માને છે.
ત્રીજું નૈતિક જવાબદારી, જીવન એક પરીક્ષા છે.
બરાબર. અને ચોથું કુરાન ઈશ્વરના સીધા શબ્દો છે, કોઈ માણસના નહીં.
આ માન્યતા જ તેને આટલો પવિત્ર દરજ્જો આપે છે. અને પાંચમો મુદ્દો જે મને ખૂબ મહત્વનો લાગ્યો તે છે એક સમુદાય બનાવવાનો વિચાર, ઉમ્મત.
હા, કુરાન માત્ર વ્યક્તિગત મુક્તિની વાત નથી કરતું, તે કબીલા અને જાતિની ઓળખ તોડીને એક વૈશ્વિક સમુદાય બનાવવાની વાત કરે છે, જેની એકમાત્ર ઓળખ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય. આ એક ખૂબ જ શક્તિશાળી સામાજિક રાજકીય વિચાર હતો જેણે ઇતિહાસ બદલી નાખ્યો.
આપણી વાતચીત દરમિયાન કેટલાક વિચારો મારા મનમાં ખરેખર ઘર કરી ગયા છે. એક તો એ કે કુરાનનું બંધારણ કોઈ ઐતિહાસિક વાર્તા જેવું નથી પણ એક દૈવી સંવાદ જેવું છે.
બરાબર. આ લેખકનો એક મુખ્ય મુદ્દો છે.
આ વિચારને જરા વધુ ખોલીને સમજાવશો?
જરૂર. જુઓ, આપણે જ્યારે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે આપણે શરૂઆત, મધ્ય અને અંતની અપેક્ષા રાખીએ છીએ. પણ કુરાનમાં એવું નથી. તેમાં વારંવાર વિષયો બદલાય છે, કથાઓ પુનરાવર્તિત થાય છે.
હા,
કારણ કે તેનો હેતુ કોઈ વાર્તા કહેવાનો નથી પણ અલગ અલગ રીતે અલગ અલગ ખૂણાથી એક જ મુખ્ય સંદેશને વાચકના મનમાં ઉતારવાનો છે, જાણે કે ઈશ્વર સીધા વાચક સાથે વાત કરી રહ્યા હોય.
અને બીજો એક વિચાર જેણે મને વિચારતી કરી દીધી તે એ હતો કે મુસ્લિમો માટે કુરાન બૌદ્ધિક કરતાં વધુ એક શ્રાવ્ય અનુભવ છે. આનો શું અર્થ?
આ ખૂબ જ ઊંડી વાત છે. ઘણા બિન મુસ્લિમો કુરાનને એક પુસ્તક તરીકે વાંચીને સમજવાનો પ્રયત્ન કરે છે, પણ લાખો મુસ્લિમો માટે જેઓ કદાચ અરબી સમજતા પણ ન હોય, કુરાનને સુંદર રીતે પઠન થતું સાંભળવું એ જ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે.
એટલે કે એનું લય અને સંગીત પણ એટલું જ મહત્વનું છે.
બરાબર. તે માત્ર મગજને નહીં પણ આત્માને સ્પર્શે છે.
ઠીક છે, આ બધી શૈક્ષણિક અને ઐતિહાસિક સમજણ ખૂબ જ રસપ્રદ છે, પણ જે શ્રોતાઓ આ સાંભળી રહ્યા છે તેમના માટે આ જાણકારી રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે તેની ત્રણ મુખ્ય ઉપયોગીતા છે. પહેલું, તે આપણી વૈશ્વિક સાક્ષરતા વધારે છે. આજે દુનિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિ મુસ્લિમ છે. તેમના દ્રષ્ટિકોણને, તેમના મૂલ્યોને સમજવા માટે તેમના પવિત્ર ગ્રંથને સમજવો જરૂરી છે.
સાચી વાત.
બીજું, તે આંતરધર્મીય સંવાદ માટે એક પાયો પૂરો પાડે છે. જ્યારે આપણે બીજાના ધર્મને પૂર્વગ્રહ વિના ઐતિહાસિક રીતે સમજીએ ત્યારે આપણે નફરતને બદલે સમજણનો પુલ બનાવી શકીએ છીએ.
અને ત્રીજું, તે કદાચ આપણને કોઈ પણ પવિત્ર ગ્રંથને જોવાની એક નવી રીત શીખવે છે.
ચોક્કસ. માઇકલ કોકની આ ઇતિહાસની નજરે તપાસવાની રીત આપણને વિવેચનાત્મક વિચારસરણી શીખવે છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ ગ્રંથને તેના મૂળ સંદર્ભમાં મૂકીને જોવો જોઈએ. આ અભિગમ આપણને કટ્ટરતાથી બચાવે છે.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી આશ્ચર્યજનક શીખ એ હતી કે કુરાનનું બિનકાળક્રમિક બંધારણ, જે શરૂઆતમાં એક ખામી જેવું લાગે, તે ખરેખર તેની એક વિશેષતા માનવામાં આવે છે. તે સતત યાદ અપાવે છે કે આ કોઈ માનવ લિખિત ઇતિહાસ નથી.
હા, પણ તેના અનુયાયીઓ માટે તે દૈવી વાણીનો સંગ્રહ છે.
બરાબર.
અને મારા મતે સૌથી મૂલ્યવાન બોધપાઠ એ છે કે કોઈ પણ પવિત્ર ગ્રંથનો શૈક્ષણિક અને ઐતિહાસિક અભ્યાસ તેના આધ્યાત્મિક મહત્વને ઘટાડતો નથી, બલકે તે તેની જટિલતા, તેના પ્રભાવ અને તેની ઐતિહાસિક સફર માટે આપણી કદરને વધુ ઊંડી બનાવે છે.
એટલે કે શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચે સંતુલન.
બરાબર. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. આ પુસ્તક દર્શાવે છે કે કેવી રીતે એક જ ગ્રંથનું અર્થઘટન સદીઓથી અલગ અલગ રીતે થયું છે. કેટલાક લોકોએ તેમાંથી કળા, જ્ઞાન અને દયાની પ્રેરણા લીધી છે, તો કેટલાકે તેમાંથી હિંસા અને નફરતને યોગ્ય ઠેરવવાના પ્રયાસો કર્યા છે.
આ તો બહુ ગંભીર મુદ્દો છે.
હા, અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કોઈપણ પવિત્ર ગ્રંથની વાસ્તવિક શક્તિ તેના મૂળ શબ્દોમાં વધુ રહેલી છે કે પછી યુગોથી તેનું અર્થઘટન કરનારાઓના હાથ અને મનમાં?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.